नमो हरिहंतारम नमो सिद्धारम नमो हरियाणम नमो अचायानम नमो सवसाहूनम हरिहंत सिद्ध सुरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान लागते भई जो भक्ति स्तुति को चाहिए है। धन्य धन्य तुम्हारी से काज सब आज भर कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख है सो हम
मंगल कल्याण सुख है सो हम
हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी। रविवार की पाठशाला नो विषय 14 गुणस्थान ये चाली रह्यो छे। एमा आपणे हमणा सुधी नी चर्चा में 1-5 गुणस्थान की चर्चा यथा योग्य विस्तार सहित कई थी। पंचम गुणस्थान की करणानुयोग की अपेक्षाएं घनी बड़ी चर्चा आपने लास्ट संडे कई थी। पंचम गुणस्थान की चर्चा में लास्ट में आपने 11 प्रतिमा की चर्चा करता हता। ये 11 प्रतिमा की चर्चा तो आपने करसूज साथे साथे आज आप 6 गुणस्थान की चर्चा प्रारंभ करसो। हमारा सुधी चर्चा में जे पंचम गुणस्थान में आप जोयु के ज्ञानानंद स्वभावी भगवान आत्मा आश्रय थी दर्शन मोहनीय अनंतानुबंधी अप्रत्याख्यानावरण बे कषाई चोकड़ी ना अभाव पूर्वक नी वीतरागता प्रगट थई। एटले ए जीव श्रावक कहेवामां आव्यो। पंचम गुणस्थान वर्ती ज्ञानी धर्मात्मा ने आगममां जीनागममां श्रावक शब्द थी संबोधन करवामां आवे छे। बे कषाई चोकड़ी ना अभाव पूर्वक नी वीतरागता रूप श्रावक दशा प्रगट थवाना कारणे चौथा गुणस्थान की अपेक्षाएं वीतरागता पण वधी गई। स्वरूप में लीन थवानो जे काळ छे काळ पण वध्यो अने स्वरूप में जवानी फ्रीक्वन्सी पण वधी। कारण के राग नु घटू अने वीतरागता नु वधु एटले स्वरूप स्थिरता नु वधु। हवे जेटलो स्वरूप स्थिरता जेटली अंदर में वधी बार मा पण एटली विरक्तता वधे छे अने एना फल स्वरूप जे 12 प्रकारना व्रत अने 11 प्रकारनी जे प्रतिमा आदि पालन करवानो शुभ विकल्प शुभ भाव अने तद अनुसार शारीरिक क्रिया पण जोवामां आवे छे। आ एक सहज प्रक्रिया छे। सहज ए रागनी मंदता थवी अने ए प्रकारना शुभ भावनुं थवुं ए एक सहज प्रक्रिया छे। हवे एमां आपणे जोई रह्या था प्रतिमानुं स्वरूप। ए प्रतिमानुं स्वरूप तो आपणे जोशुं। हमणां सुधी आपणे केटली प्रतिमा जोई कई कई जोई आपणे दर्शन प्रतिमा। प्रतिमा एटले प्रतिज्ञा। दर्शन प्रतिमानुं स्वरूप जोयुं अने व्रत प्रतिमानुं स्वरूप जोयुं। गया वक्ते आपणे व्रत प्रतिमानी चर्चा करी हती। घणा बधानो पछी प्रश्न हतो के व्रत प्रतिमानी परिभाषा नो लखायवी तो एक लखी लो पछी आपणे आगळ चर्चा करीए। मिथ्यात्व व्रत प्रतिमानी परिभाषा कहू छू। मिथ्यात्व अनंतानुबंधी अप्रत्याख्यानावरण ना अभाव रूप समझाय छे ने। पंचमुणस्थानी चर्चा चाले छे એટલે મિથ્યાત્વનો અભાવ તો થયો જ સાથે અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન બે ચારિત્ર કશાઈ ચોકડીનો અભાવ થયો તો મિથ્યાત્વ અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનાવરણના અભાવરૂપ વીતરાગતા सहित वितरागता सहित એટલે વિતરાગતા પ્રગટ થઈ એના સાથે બાર પ્રકારના વ્રતોનું પાલન કરવું અને ત્રણ પ્રકારના શલ્યથી રહિત થવું. આપણે ગયા વખતે ચર્ચા કરી હતી બાર પ્રકારના વ્રતના નામ પણ આપણે બોલ્યા હતા અને ત્રણ પ્રકારના શલ્યની પણ આપણે ચર્ચા કરી હતી. તો બાર પ્રકારના વ્રત અંગીકાર કરવા અને ત્રણ પ્રકારના શલ્યના ભાવથી રહિત થવું એનું નામ બીજી વ્રત પ્રતિમા છે. સમજાય? અમે સર્વાંગ બધું આવી ગયું. મિથ્યાત્વ અને બે કશાય ચોકડીના અભાવપૂર્વકની વિતરાગતા અને વિતરાગતા સહિત જે બાર પ્રકારનો વ્રત અને ત્રણ શલ્યથી રહિત પરિણામનું પ્રગટ થવું એનું નામ વ્રત પ્રતિમા છે. હવે વિતરાગતા પ્રગટ થઈ બે કશાય ચોકડીના અભાવના લીધે અને બાર પ્રકારના વ્રત અને ત્રણ પ્રકારના શલ્યના પરિણામથી રહિત થયો એ પ્રકારનો જે મંદ ભાવ મંદ કશાય શુભ ભાવ જોવામાં આવે છે એ બે કશાય ચોકડીના ઉદયના લીધે. એકમાં અભાવ નિમિત્ત છે અને એકમાં ઉદય નિમિત્ત છે. વિતરાગ ભાવમાં કર્મનો અભાવ નિમિત્ત હોય અને રાગ ભાવમાં શુભ રાગમાં કર્મનો ઉદય નિમિત્ત હોય. પોઈન્ટ સમજાય છે? બેનો અભાવ અને બેનો ઉદય. અભાવમાં વિતરાગતા અને ઉદયમાં વ્રત પાલન કરવાનું અને ત્રણ પ્રકારના શલ્ય કયા કયા હતા? માયા, મિથ્યાત્વ અને નિદાન. એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત થઈ ગયા. એટલે ત્રણ પ્રકારના શલ્યનું પરિણામ વ્રતી શ્રાવકના જીવનમાં જોવામાં નથી આવતું. આટલું સમજાયું? તો આ થઈ બે પ્રતિમાનું સ્વરૂપ. બે પ્રતિમા થઈ. હવે આમાં પણ તમે જોજો, આપણે પહેલા સર્વાંગ શું વાત કરી કે ચોથા ગુણસ્થાનથી જ્યારે જીવ પંચમ ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે, પ્રવેશ પામે છે, તે શુદ્ધોપયોગમાં પામે છે. કોઈ પણ ગુણસ્થાનનું આગળ વધવું એ શુદ્ધોપયોગના કાળમાં થાય, બરાબર છે? હવે જ્યારે પંચમ ગુણસ્થાનની પ્રાપ્તિ થઈ તો આપણે શું વાત લીધી કે વિતરાગતાની વૃદ્ધિ થઈ. આ એક કોમન વાત લીધી, ચોથાની અપેક્ષાએ પંચમમાં વિતરાગતાની વૃદ્ધિ. હવેના બધા જ ગુણસ્થાનનો આધાર વિતરાગતાની વૃદ્ધિ ને વિતરાગતાનો વિકાસ છે. કારણ કે હવેના બધા ગુણસ્થાનનો આધાર ચારિત્ર ગુણનું પ્રણમન છે અને આગળ તેર અને ચૌદનું ગુણસ્થાન યોગ ગુણના આધારે એનું વિભાજન છે. સમજાય છે? શ્રદ્ધાનું કામ પૂરું થઈ ગયું, દર્શન શુદ્ધિ થઈ ગઈ, સમ્યક દર્શન થઈ ગયું. પોઈન્ટ સમજાય છે ને? તો હવે અહીંયા આપણે શું વાત લીધી કે ચોથાથી પાંચમામાં વિતરાગતા વધી, એ તો વાત એક સામાન્ય કથન આપણે જોયું. હવે અહીંયા પાંચમામાં આવી જાઓ અને પાંચમામાં અંદર અંદર જુઓ તો જે દર્શન પ્રતિમામાં વિતરાગતા છે એના કરતા જ્યારે આગળ જીવ વ્રત પ્રતિમામાં આવે છે તો એ દર્શન પ્રતિમા કરતા વ્રત પ્રતિમામાં વિતરાગતા વધે છે પંચમમાં, પરંતુ વિતરાગતાની વૃદ્ધિ અને કશાયની મંદતા જોવામાં. પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? હવે અંદર લેવાનું, કારણ કે એ વિતરાગતા વધશે પંચમમાં. પંચમ ગુણસ્થાનના આગમમાં એવું છે એમ કે પંચમ ગુણસ્થાનના ઘણા બધા ભાગ છે, એમ સમજો અસંખ્યાક લોક પ્રમાણ ભેદ પંચમ ગુણસ્થાનના. એટલે પંચમ ગુણસ્થાનના પણ એટલા બધા ભેદ છે કે વિતરાગતા આગળ 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 જેમ ગુણસ્થાન પંચમ છે પરંતુ વિતરાગતા વધતી જાય છે, ત્યારે અંતમાં જ્યારે આપણે અગિયારમી પ્રતિમા જોશું ત્યારે આપણે એલક અને શુલકનું સ્વરૂપ જોશું. જે છે પંચમ ગુણસ્થાન વ્રતિ શ્રાવક, પરંતુ એલક અને શુલકની દશા જોજો તો તમને ખ્યાલ આવશે કે પંચમ ગુણસ્થાનમાં પણ વિતરાગતા કેટલી વધી ગઈ કે જીવ મુનિ બનવા માટે તૈયાર છે. પોઈન્ટ ખ્યાલમાં આવ્યો? તો આપણે આ બે પ્રતિમાનું સ્વરૂપ જોયું. હવે આપણે થોડી વાર પછી બીજી બે પ્રતિમા જોવાની છે. કઈ બે જોવાની છે? આજે નામ ખાલી કહી દઉં છું તમને. બીજી બે પ્રતિમાનું સ્વરૂપ આગળ જોવાનું છે. આજે બહુ અદભુત સ્વરૂપ છે. સામાયિક પ્રતિમા ત્રીજા નંબરની પ્રતિમા છે. સામાયિક પ્રતિમા અને પછી આગળ ચોથા નંબરની પ્રતિમા છે. કઈ છે? કે પ્રોષદ ઉપવા, પ્રોષદોપવા નામ આખું એમ છે. પ્રોષદોપવા એનું સ્વરૂપ પણ આપણે જોશું. તો બે પ્રતિમાનું સ્વરૂપ જોશું. હમણાં સુધીની જે ચર્ચા થઈ એનું રિવિઝન આપણે કર્યું. ગયા વખતે આપણે પંચમ ગુણસ્થાનનો કાર, પંચમ ગુણસ્થાનનો ગમનાગમન એ બધી ચર્ચા આપણે ગયા વખતે કરી હતી. એટલે ઓવરઓલ પંચગુણ સ્થળની ચર્ચા આપણી પૂરી થઈ ગઈ છે. આ તો પ્રતિમાનું સ્વરૂપ આપણે સાઈડ પર લઈએ છીએ કે એ પણ એક વિષય આખો ક્લિયર થાય. હવે આપણે આવી જઈએ આપણા જે મૂળ વિષય પર. મૂળ વિષય છે છઠ્ઠું ગુણ સ્થાન. આજે આપણે છઠ્ઠું ગુણ સ્થાન એની ચર્ચા પ્રારંભ કરવાની છે. એટલે આજે તો બહુ આનંદનો દિવસ હોવો જોઈએ, કારણ કે આજે આપણે મુનિ જીવન, મુનિરાજોના જીવન, મુનિરાજોની પ્રગતિ અને મુનિરાજોનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થની આપણે ચર્ચા સર્વાંગ સ્વરૂપ આપણે સમજવાનું છે. ગુરુદેવજીને જે અત્યંત ભક્તિ ઉંમરથી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવવાવાળા ભાવલિંગી સંત કેટલા કેટલા વાક્યથી ગુરુદેવ શ્રી મુનિરાજોની મહિમા કરતા, ગુરુ ભગવંતોની મહિમા કરતા, ખ્યાલ આવે છે? તો એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેશની ચર્ચા આજથી પ્રારંભ થાય છે. બરાબર છે? અંતમાં આપણે જે કેવળ રવિ કિરણોની પૂજા છે ને, દેવશાસ્ત્ર ગુરુની પૂજા, એની જે જળીમાલા છે એમાં દેવશાસ્ત્ર ગુરુનું વર્ણન છે. દેવશાસ્ત્ર અને ગુરુનું વર્ણન. અંતમાં આપણે ગુરુનું જે વર્ણન છે એ ગુરુવર શાશ્વત સુખ દર્શન અને એ કર્યું આપણે લાસ્ટમાં ગાશું અને મુનિરાજોને યાદ કરશું. બરાબર છે? હવે આપણે આવી જઈએ છઠ્ઠા ગુણ સ્થાનમાં. છઠ્ઠા ગ્રંથનું નામ શું છે? એક એક પોઈન્ટ લેશું. બરાબર છે? બ્રહ્મ વિરત ગુણસ્થાન. નામ એક એક જોઈએ, એક એક પોઈન્ટ જોઈએ. બ્રહ્મ વિરત ગુણસ્થાન. બરાબર છે? આ છઠ્ઠા ગ્રંથનું નામ છે. હવે આપણે અહીંયા બહુ સુંદર રીતે એની ચર્ચા પ્રારંભ કરી છે. બ્રહ્મ વિરત ગુણસ્થાનની ચર્ચા પ્રારંભ કરતા અહીંયા એમ કહે છે કે જેવી રીતના બીજું ગુણસ્થાન બીજા ગુણસ્થાન સાથે આખું એનું કમ્પેરિઝન કર્યું છે, સાંભળજો ધ્યાનથી, બહુ મજા આવશે. બીજું ગુણસ્થાન જેવી રીતના નીચે પડતી વખતે આવે છે, ઉપરના પાંચ ચોથા એમ લખ્યું છે, આમાં ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનથી નીચે આવતી વખતે બીજું ગુણસ્થાન જેવી રીતના આવે છે, એવી રીતના આ છઠ્ઠું ગુણસ્થાન પણ સાતમા ગુણસ્થાનથી નીચે પડતી વખતે આવે છે. મુનિરાજે છઠ્ઠા ગુણસ્થાનમાં આવવું છે. એક વાર પણ મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાનમાં આવો. આપણે સર્વાંગ અનુસ્વરૂપ જોશું તો જેવી રીતના બીજું ગુણસ્થાન ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનથી નીચે આવતી વખતે આવે છે, એવી રીતના છઠ્ઠું ગુણસ્થાન સાતમા ગુણસ્થાનથી જ નીચે ઉતરતી વખતે આવે. કોઈ આઠમાંથી છઠ્ઠામાં નહીં આવે. કોઈને એમ લાગે અગિયારથી છઠ્ઠામાં આવી જાય તો એમ નહીં થાય, સાતમાંથી જ છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રવેશ પામશે. આ એક પોઈન્ટ. યસ સાર્વકાલિક અને સાર્વદેશિક નિયમ છે. બરાબર છે? હવે બીજો પોઈન્ટ, બીજો પોઈન્ટ છે કે અહીંયા હું વાંચું છું, તમને ખ્યાલ આવશે. જે પ્રકાર કોઈ બી જીવ મિથ્યાત્વ ગુણસ્થાન છે સાસાદન મેં નહીં જાય. હવે ઉપર મિથ્યાત્વમાંથી કોઈ સાસાદનમાં ન જઈ શકે. સમજાય છે? મિથ્યાત્વમાંથી કોઈ બીજા ગુણસ્થાનમાં ન જઈ શકે એવી રીતના ઉસી પ્રકાર મિથ્યાત્વ સે લેકર પંચમ એટલે દેશ વિરત ગુણસ્થાન તક કે નીચે કે પાંચો ગુણસ્થાન મેં તે કોઈ જીવ ઉપર ચડતી વખતે છઠ્ઠા ગુણસ્થાનમાં નો આવી છે. આ નિયમ છે, ખ્યાલ આવે છે ને બધા બધાને? જેવી રીતના મિથ્યાત્વમાંથી સાસાદનમાં નહીં આવે એવી રીતના નીચેના પાંચ ગુણસ્થાનમાંથી કોઈ જીવ છઠ્ઠામાં નહીં આવે. તો નીચેના પાંચ માંથી ઉપર જશે તો શેમાં જશે? તો કે સાતમાં જઈ શકે પણ છઠ્ઠામાં ન જઈ શકે. જેવી રીતના બીજું ગુણસ્થાન નીચે ઉતરતી વખતે આવે એવી રીતના છઠ્ઠું ગુણસ્થાન પણ નીચે ઉતરતી વખતે આવે. ક્યાંથી? તો કે સાતમાંથી નીચે. બે પોઈન્ટ થયા. હવે આગળ, જૈસે દૂસરે ગુણસ્થાન કી પ્રાપ્તિ બરફપન કી નિશાની નહીં હૈ. બીજા ગુણસ્થાનની પ્રાપ્તિ એ બરફપનની નિશાની નથી. કેમ? કારણ કે નીચે ઉતરતી વખતે આવી છે. અને એક અને આગળ હજી આવશે, અને પછીનો પોઈન્ટ છૂટું પાડીને સમજ. જેવી રીતના બીજું ગુણસ્થાન બરફપન કી નિશાની નહીં હૈ વૈસે પ્રમદ વિરત ગુણસ્થાન કી પ્રાપ્તિ ભી બરફપન કી નિશાની નહીં. સમજાય છે? ખ્યાલ આવે છે ને? પ્રમત નો અર્થ શું થાય? પ્રમત 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 અપ્રમત નામ સાંભળ્યું છે ને, પ્રમત અપ્રમત. પ્રમત નો અર્થ થાય પ્રમાણ. હવે તમે કહેશો આપણે પ્રમાદી, આપણને પ્રમાદી કહીએ, કોઈ કે આપણને પ્રમાદી તો બરાબર છે કે 8-10 કલાક તો ઊંઘ બરાબર, ઊંઘ પૂરી. ઘણા કે ને કે જો ઊંઘ પૂરી ન થાય ને 8-10 કલાકની તો બીજે દિવસે મજા ન આવે. તો આપણા જેવા જીવોને પ્રમાદી કહેવામાં આવે તો હજુ સમજાય. પણ અહીંયા છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજ, મહા મુનિરાજ ને પ્રમાદી કીધા, પ્રમદ દશા કીધી. તો ત્યાં પ્રમાદ નો અર્થ જે આપણે લૌકિક માં પ્રમાદ નો અર્થ કરીએ છીએ એ પ્રમાદ નો અર્થ અહીંયા નથી થતો. અહીંયા પ્રમાદ નો અર્થ થાય છે કે અહીંયા કીધું ને બડપ્પન કી નિશાની નહીં હૈ છઠ્ઠે ગુણસ્થાન મેં આના, એનો અર્થ કે આ પ્રમાદ નું ગુણસ્થાન છે, આ પ્રમત ગુણસ્થાન છે. એનો અર્થ કે 7મા ગુણસ્થાનમાં જે સ્વરૂપમાં લીન થઈને નિર્વિકલ્પ દશામાં ઝૂલતા હતા, નિર્વિકલ્પ દશામાં લીન હતા, એ નિર્વિકલ્પ દશા એ સ્વરૂપમાંથી ચ્યુત થયેલી પ્રણતિને છઠ્ઠું ગુણસ્થાન કહેવામાં આવે છે. એ સ્વરૂપમાંથી અસાવધાની થઈ અને ઉપયોગ બહાર આવી ગયો અને એટલે માટે એ ઉપયોગ બહાર આવીને વિકલ્પાત્મક દશામાં આવ્યો. એ વિકલ્પાત્મક દશા એ મુનિરાજની પ્રમત દશા છે. એક વસ્તુ બરાબર બધાને ખ્યાલ હશે કે છઠ્ઠું ગુણસ્થાનમાં જેટલો પણ સમય રહેશે, બધું જોશું આપણે, એટલો સમય મુનિરાજ વિકલ્પાત્મક દશામાં રહે છે. છઠ્ઠું ગુણસ્થાન એ વિકલ્પાત્મક દશાનું ગુણસ્થાન છે મુનિરાજના જીવનમાં. અને 7માંથી લઈને આગળના જેટલા પણ મુનિ જીવનના ગુણસ્થાન છે એ બધા જ ગુણસ્થાન નિર્વિકલ્પ દશા. હવે આગળ એમ પૂછવામાં આવે કે મુનિરાજના ગુણસ્થાન કયાથી કયા સુધી, ક્યાંથી ક્યાં સુધી, બોલો જલ્દી પાછળ, મુનિરાજના ગુણસ્થાન ક્યાંથી ક્યાં સુધી? તો કે મુનિરાજના ગુણસ્થાન સામાન્ય કથન, સામાન્ય આમાં પણ ઘણી બધી અપેક્ષાઓ છે, સામાન્ય કથન કહો તો મુનિરાજના ગુણસ્થાન છે 6 થી 12. પછી ચતુર્થ ગુણસ્થાન વાળા પણ મુનિ હોય અને પંચમ ગુણસ્થાન વાળા પણ મુનિ હોય એની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી દ્રવ્યલિંગી મુનિરાજના ભેદમાં. કન્ફ્યુઝ નથી કરતી, એક સામાન્ય કથન લો તો મુનિરાજના જીવન, મુનિરાજના ગુણસ્થાન 6 થી 12 છે. હવે 6 થી 12માં ખાલી એક છઠ્ઠું ગુણસ્થાન જ એક એવું છે કે જેમાં મુનિરાજનો ઉપયોગ બહાર આવે છે અને બહાર આવતા બુદ્ધિપૂર્વકના વિકલ્પમાં પ્રવર્તે છે. એ વિકલ્પ કયા પ્રકારના હોય છે એ પણ આપણે જોશું. બધાને સમજાય છે? આજે ચર્ચા એકદમ સરળ છે, ખ્યાલ આવે છે? થોડી કઠિન પણ આવશે વચ્ચે, પણ આપણે થોડી સરળતાથી ચાલુ કરી છે ચર્ચા, હે ને? તો મુનિરાજના ગુણસ્થાન 6 થી 12માં છઠ્ઠું ગુણસ્થાન એક જ એવું ગુણસ્થાન છે કે જે ગુણસ્થાનમાં ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે અને બુદ્ધિપૂર્વકના વિકલ્પમાં, શુભ વિકલ્પમાં. આપણે વાત કરી હતી હમણાં 2 દિવસ પહેલાના સ્વાધ્યાયમાં કે અશુભ ભાવનું અસ્તિત્વ કયા ગુણસ્થાન સુધી ન હોય, બોલો 5મા ગુણસ્થાન. મુનિ જીવનમાં અશુભ ભાવનું અસ્તિત્વ જ ન હોય. મુનિ જીવનમાં ખાલી 2 ઉપયોગ, એક બહાર આવે ઉપયોગ આત્મામાંથી તો શુભ ઉપયોગ, અને અંદર જાય તો શુદ્ધ ઉપયોગ. એ શુભ અશુભમાં ઝૂલે. કેટલી વાર ઝૂલે દિવસમાં? 6-7મા ગુણસ્થાનમાં કેટલી વાર ઝૂલે? તો કે 1000 વાર. ખ્યાલ આવે છે? રેખા ભી કહેતા હતા હું 6th ફ્લોર અને 7th ફ્લોરની વચ્ચે ઝૂલતી હોઉં છું, ખ્યાલ આવે છે? તો એવી રીતના મુનિરાજ 6 અને 7મા ગુણસ્થાનની વચ્ચે ઝૂલતા. હવે ભાવના એવી ભાવી કે જલ્દી જલ્દી 6 અને 7મા ગુણસ્થાનમાં ઝૂલીએ, ખ્યાલ આવે છે ને? મેં કીધું તું સ્વાધ્યાયમાં ન આવે તો સારું, પણ આવી ગયું. તો આ 6 અને 7મું ગુણસ્થાન એ મુખ્યતઃ મુનિ જીવનનું ગુણસ્થાન છે, સમજાય છે? પછી આપણે શ્રેણીની જયારે ચર્ચા આવશે ને, ખરેખર કહું છું બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા છે. એક એક શ્રેણીના ગુણસ્થાનમાં કર્મમાં શું થાય છે, કેવી રીતના પુરુષાર્થની ઉગ્રતા થાય છે, ચારિત્ર મોહ ક્રમિક કેવી રીતના એ નાશને પામે છે, આખી ચર્ચા બહુ સુંદર છે. ચલો, તો શું આવ્યું કે 6મા ગુણસ્થાનમાં ઉપયોગ બહાર અને 7મા ગુણસ્થાનમાં ઉપયોગ અંદર. બીજી રીતે કહીએ તો ઉપયોગ અંદર હોય ત્યારે સાતમું ગુણસ્થાન એમ કહેવામાં આવે ને ઉપયોગ બહાર આવે ત્યારે છઠ્ઠા ગુણસ્થાનમાં છે એમ કહેવા. તો હવે છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી વસ્તુઓ છે એની ચર્ચા કરીએ. તો છઠ્ઠા ગુણસ્થાન અહીંયા તો પોઈન્ટ આવ્યો ને કે બડપ્પન કી નિશાની નહીં છે, બરાબર છે? તો એક પોઈન્ટ આપણે વચ્ચે લઈ લઈએ પછી ચોથો પોઈન્ટ લઈએ. છઠ્ઠા ગુણસ્થાનમાં કેટલી વાતો હોય, કેટલી કેટલી પ્રગતિ હોય? તો એક તો બુદ્ધિપૂર્વકનો શુભ રાગ, બરાબર છે? બુદ્ધિપૂર્વકનો શુભ રાગ એ કયા કયા પ્રકારનો શુભ રાગ મુનિ જીવનમાં જોવામાં આવે એ પણ આપણે જોશું. જે રીતના પંચગુણસ્થાન વર્તીમાં આપણે જોયું ને, હમણાં જોઈ રહ્યા છે ને, અગિયાર પ્રતિમા બાર વ્રત એ પ્રકારનો શુભ વિકલ્પ મંદ કષાયનો ભાવ. હવે એનાથી પણ આગળ મંદતા વધી ગઈ ને મુનિ જીવનમાં, મુનિ બની ગયા ભાઈ. 28 મૂળ ગુણનું પાલન કરે છે, 24 પ્રકારના પરિગ્રહથી રહિત થઈ ગયા છે, વસ્ત્રનો ધાગો પણ શરીર ઉપર ધારણ નથી કરે, નગ્ન દિગંબર મુનિ દીક્ષા ધારણ કરે, એ આખી ચર્ચા આપણે લેશું. તો એક તો શું આવ્યું કે વેરી ગુડ, બુદ્ધિપૂર્વક નો શુભ રાગ. તદ અનુસાર શારીરિક ક્રિયા, શુભ રાગ અનુસાર શારીરિક ક્રિયા, બરાબર છે? અબુદ્ધિપૂર્વક નો રાગ પણ જોવામાં આવે છે છઠ્ઠા ગુણસ્થાનમાં પણ અહીંયા મુખ્યતઃ બુદ્ધિપૂર્વક ના રાગ ની છે. બુદ્ધિપૂર્વક નો રાગ કહેતા કે ઉપયોગ બહાર છે એટલે માટે રાગ નો ભાવ પકડાય છે અને એ રૂપે પ્રવર્તન પણ જોવામાં આવે છે, પણ એ સમયે અબુદ્ધિપૂર્વક નો રાગ પણ ચાલુ છે. સમજાયું? તો બુદ્ધિપૂર્વક નો રાગ, અબુદ્ધિપૂર્વક નો રાગ, હજી એક વસ્તુ ચાલુ છે. કોઈ કે તો મને આવી ગયો આન્સર અહીંયાથી, કોઈ? વેરી ગુડ, શુદ્ધ પરિણતિ. એમ ન સમજવું કે મુનિરાજ ઉપયોગ આત્મામાંથી બહાર આવી ગયો એટલે પતી ગયું, ના ભાઈ, શુદ્ધ પરિણતિ ચાલુ છે. શુદ્ધ ઉપયોગ થી જ થયા છે, પણ શુદ્ધ પરિણતિની ધારા અખંડ રૂપે ચાલે છે. શ્રદ્ધાની, જ્ઞાનની અને ચારિત્ર ત્રણેય ગુણોની શુદ્ધ પરિણતિ અખંડ રૂપે છઠ્ઠા ગુણસ્થાનમાં ચાલે છે. હું જ્ઞાયક છું એવો નિર્ણય, હું જ્ઞાયક છું એવું જ્ઞાન અને ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતાનો આનંદ, સાક્ષાત અતિન્દ્રિય નહીં પરંતુ એ પ્રગટ થયેલો આનંદ ત્યાં વર્તે છે. કેટલા કષાય ચોકડીનો અભાવ થયો મુનિ જીવનમાં? આપણે ચારિત્ર મૌની એના ચાર્ટમાં જોઈએ તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાના વર્ણીય અને પ્રત્યાખ્યાના વર્ણીય કર્મનો અભાવ થયો. તો હવે કયા કર્મનો ઉદય જોવામાં આવે છે? જલ્દી એમાં આપણે થોડું કર્ણાની ઓકી લેવાનું છે, પણ એક સામાન્ય કથન પહેલા સમજી લઈએ કે સ્વંજ્વલન અને નવ ન કષાય, સ્વંજ્વલન અને નવ ન કષાય કર્મનો છઠ્ઠા ગુણસ્થાનમાં તીવ્ર ઉદય છે. એક એક શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તીવ્ર ઉદય એ પરિભાષામાં પણ આવશે અને જ્યારે આપણે સમ્યક્ત્વ અને ચારિત્ર અપેક્ષા ચર્ચા કરશું ત્યારે પણ એ વાત આવશે, પણ એકવાર અજીન કહી દો એટલે માઇન્ડમાં બેસી જાય. સ્વંજ્વલન અને નો કષાયનો છઠ્ઠા ગુણસ્થાનમાં તીવ્ર ઉદય. તમે કહેશો કેમ તીવ્ર શબ્દ? કારણ કે તીવ્ર થી પછી આગળ સાતમામાં મન, મંદતર, મંદતમ અને પછી દસમામાં જો શું શું થાય છે ખ્યાલ આવે છે? તો એ રીતે આખો ક્રમ જશે. તો છઠ્ઠા ગુણસ્થાનની ઘણી બધી ચર્ચા થઈ ગઈ. શું આવી વાત આવી? કે છઠ્ઠું ગુણસ્થાન એમાં બુદ્ધિપૂર્વકનો શુભ રાગ, તદ અનુસાર શારીરિક ક્રિયા, અબુદ્ધિપૂર્વકનો રાગ પણ અને શુદ્ધ પરિણતિ. શુદ્ધ પરિણતિ, શુદ્ધ પરિણતિ કયા ગુણની લીધી આપણે? શ્રદ્ધા, જ્ઞાન અને ચાર. જેટલા કષાય ચોકડીનો અભાવ થયો છે એટલી વિતરાગતા. ચારિત્ર ગુણની મિશ્ર પ્રણતિ ચાલુ છે. ચારિત્ર ગુણની મિશ્ર પ્રણતિ કઈ રીતે લેશું? મિશ્ર પ્રણતિ ચારિત્ર ગુણમાં કે જેટલા કષાય ચોકડીનો અભાવ થયો એટલી વિતરાગતા, અને જેટલા કષાય ચોકડીનો અજીન ઉદય બાકી છે એટલો રાગ. હવે અહીંયા ઉપયોગ બહાર છે એટલે બુદ્ધિપૂર્વકનો રાગ, અને બુદ્ધિપૂર્વકનો રાગ છે એટલે સ્વંજ્વલન અને નો કષાયનો તીવ્ર ઉદય. તીવ્ર કહેવાની પાછળનું તાત્પર્ય સમજાયું? તીવ્ર કેમ કીધો છઠ્ઠામાં? છઠ્ઠામાં તીવ્ર કેમ કીધો? કારણ કે ઉપયોગ હાથમાં નથી બહાર. 28 મૂળગુણ આદિ પાલન કરવાનો શુભ રાગ છે ચારિત્રમાં, એમાં જોડાયેલા છે ઉપયોગ. ક્યાંથી ચ્યુત થઈ ગયો ઉપયોગ? તો કે સ્વભાવમાંથી ચ્યુત થઈ. ઉપયોગ ચ્યુત થયો છે, પરિણતિ ચ્યુત થઈ નથી. અગર પરિણતિ ચ્યુત થઈ જાય તો એક સમય મિથ્યાત્વ ગુણ સ્થાનમાં આવી જશે. એક સમય બધું લખ્યું છે કે શુભ રાગ એક શુભ વિકલ્પની રંજ માત્ર પણ ઉપાદેતા, રંજ માત્ર પણ એ 28 મૂળગુણ પાલન કરવાના શુભ રાગની ઉપાદેતા અભિકતા ઉર્ધ્વતા મહિમા રુચિ આવી ગઈ તો એક સમય વિરાટ પહેલા ગુણ સ્થાનમાં ચાલે આવે છે. પરંતુ હે ભાવે વર્તે છે, એની ઉપાદેતા નથી વર્તતી. ઉપાદેતા તો અંદરમાં પોતાના સ્વરૂપની વર્તે. અહીંયા એટલું સરસ લખ્યું છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ આવે તો એમને સાતમા ગુણસ્થાનમાં જવાની એટલી બધી જલ્દી હોય. જે રીતના બાળકને આપણે ક્યાંય લઈ જઈએ ને તો ઘડી ઘડી શું કે, કોઈના ઘરે લઈ ગયા હોય સમજાય છે તો ઘડી ઘડી શું કે, મમ્મી ઘરે જવું છે. શું કે? જલ્દી બોલો અનુભવી માતાઓ, બોલો. શું કે? મમ્મી ઘરે જવું છે, મમ્મી ઘરે જવું છે, મમ્મી ઘરે જવું છે, મમ્મી ઘરે ક્યારે જશું, મમ્મી ઘરે ક્યારે જશું, કોઈ સમજાય છે? તો એને એના ઘર સિવાય ક્યાંય ગમતું. એવી રીતના મુનિરાજ કમજોરી વશ, બડપ્પન કી નિશાની નહીં હૈ છઠ્ઠા ગુણસ્થાન આના, કમજોરી વશ છઠ્ઠું ગુણસ્થાન આવે છે. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર રહી નથી શકતો એવી યોગ્યતાની કમજોરી ના કારણે ઉપયોગ બહાર આવી જાય છે. ભાવના તો શું છે કે અમે અમારા સ્વરૂપમાં પૂર્ણ તહલીન થઈએ, સમજાય છે? પૂર્ણ સ્વરૂપમાં જામી જઈએ. હજારો વાર આગમમાં આવ્યું છે, આખા દિવસમાં હજારો વાર છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં મુનિરાજ જુએ છે. હજારો કેવળી ભગવાનના જ્ઞાનમાં મુનિરાજની પ્રણતિ કેવળ જ્ઞાનમાં સ્પષ્ટપણે જણાઈ તો કેવળી ભગવાને ફરમાયું કે કોઈ મુનિરાજ, એટલે સામાન્ય કથન છે કે સાતમા ગુણસ્થાનમાં જેટલો સમય વ્યતીત કરે એના કરતા છઠ્ઠા ગુણસ્થાનમાં સાતમા કરતા છઠ્ઠા ગુણસ્થાનમાં રહેવાનો કાળ ડબલ છે. ખ્યાલ છે ને બધી વાતો? તો છઠ્ઠા સાતમા કરતા છઠ્ઠામાં રહેવાનો કાળ ડબલ છે. તો કેવળી ભગવાનના જ્ઞાનમાં એવું કે મુનિરાજ સાતમામાં જેટલો કાળ રહ્યા એના કરતા ડબલ કાળ છઠ્ઠામાં રહ્યા. છઠ્ઠામાં ડબલ કાર રહેવા છતાં પણ એ છઠ્ઠા ગુણસ્થાનમાં વર્તી શુભ ભાવરૂપ પ્રતિમાં ઉપાદે પણ નથી આવતું એ એમનો પુરુષાર્થ. સમજાય છે એટલી બધી વાતો? હવે આગળ જુઓ. દૂસરે ગુણસ્થાન કી અપેક્ષા એ છઠ્ઠે ગુણસ્થાન કી વિશેષતા. હવે જો બીજા ગુણસ્થાન થી કમ્પેર કરીએ છે ને તો બીજા ગુણસ્થાન થી મુનિ, અરે કોઈ પણ જીવ બીજા ગુણસ્થાનમાં આવ્યું, તમને ખ્યાલ છે નિયમ? બધાને ખ્યાલ છે બીજામાંથી નિયમથી એ પહેલામાં જશે. વિશેષતા કરજે છઠ્ઠાની વિશેષતા, બીજાની અપેક્ષા એ છઠ્ઠાની વિશેષતા કે બીજા ગુણસ્થાનનો નિયમ છે કે બીજામાંથી તો એ નિયમથી પહેલામાં જશે. એવું ના બની શકે કે બીજામાંથી ત્રીજામાં જાય કે ચોથામાં જાય કે ઉપરના કોઈ ગુણસ્થાનમાં જાય એવો નિયમ નથી. પરંતુ છઠ્ઠા ગુણસ્થાનમાં આ વાત નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં શું વાત છે? તો કે ભાઈ છઠ્ઠામાં એવો નિયમ નથી કે સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા તો છઠ્ઠાથી નીચે જશે એવો નિયમ નથી. જઈ શકે પણ એવો નિયમ નથી. છઠ્ઠામાંથી અગર પુરુષાર્થ વધારે તો સાતમામાં આવે, અને સાતમામાં આવ્યા બાદ છઠ્ઠામાં આવે પણ નહીં, અને સાતમામાં આવ્યા બાદ એ શ્રેણી ચડીને એ જ ભવે મોક્ષમાં પણ ચાલ્યા જાય. હવે આખું આપણે જોશું કે સાતમામાં એ તેના કેટલા ભાગ છે ને એમાં શું થાય છે ને શ્રેણી પહેલાનો કેવો પુરુષાર્થ ને કર્મમાં શું ને સમ્યક્ત્વમાં શું એ બધી ચર્ચા આપણે સાતમામાં કર. સાતમાની ચર્ચા બહુ અદભુત છે. સાતમા ગુણસ્થાની ચર્ચામાં ઘણો બધો માલ છે. આપણે હમણાં છઠ્ઠાની ચર્ચા કરીએ છીએ, બરાબર છે? તો વાત સમજાયા? શું વાત આવી? આ વાત શું આવી કે બીજા વિશેષતા કે બીજામાંથી નિયમથી કોઈ પણ જીવ બીજામાં આવે તો એ નિયમથી પણ છઠ્ઠા ગુણસ્થાનનો નિયમ છઠ્ઠામાંથી કોઈ નીચેના ગુણસ્થાનમાં જાય અને જવું જ પડે એવો નિયમ નથી. છઠ્ઠામાંથી એ હજારો વાર છઠ્ઠા સાતમામાં ગુણસ્થાનમાં ઝૂલતા હોય. આટલી વાત થઈ ગઈ. હવે આગળ જુઓ. હવે આપણે એની પરિભાષા લખીએ. એક બહુ સરસ પરિભાષા આવી છે. જો બે પરિભાષા કહું છું, એક સામાન્ય કથન આવ્યું છે ને એક આગમમાં જે ગાથા આવી છે એ લઈએ. છઠ્ઠા ગુણસ્થાનની પરિભાષા, ત્રણ કષાય ચોકડીના અભાવમાં. ત્રણ કષાય ચોકડી સમજાય છે ને હવે? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન. હવે ત્રણ કષાય ચોકડીના અભાવમાં શુદ્ધ પ્રતિરૂપ વિતરાગતા, શુદ્ધ પ્રતિરૂપ વિતરાગતા સદા હોને પર ભી, શુદ્ધ પ્રતિરૂપ વિતરાગતા સદા હોવા છતાં પણ અઠ્યાવીસ મૂળ ગુણ નો પાલન કરવાનો શુભ પરિણામ એ છઠ્ઠું ગુણસ્થાન છે. હવે અહીંયા શું વાત આવી? અઠ્યાવીસ મૂળ ગુણોનું પાલન કરવાનો શુભ વિકલ્પ. ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વક ની વિતરાગતા સાથે અઠ્યાવીસ મૂળ ગુણો ને પાલન કરવાનો શુભ વિકલ્પ. અઠ્યાવીસ મૂળ ગુણ ના નામ યાદ છે કોઈના? ખ્યાલ છે કોઈના? અઠ્યાવીસ મૂળ ગુણો ના નામ કેવી રીતના યાદ રાખવાનું ખબર છે? પાંચ 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 છ સાત યાદ રહેશે. પાંચ 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 છ અને સાત. બોલો હવે. પાંચ મહાગ્રહ, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિય વિજય, છ આવશ્યક અને સાત શેષ ગુણ. સમજાય છે? એની પણ થોડી ચર્ચા કરું. પાંચ 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 છ અને સાત એવા અઠ્યાવીસ મૂળ ગુણો ને પાલન કરવાનો શુભ વિકલ્પ, એની સાથે ત્રણ કષાય ચોકડીના અભાવ પૂર્વક ની વીત રાખતા એનું નામ છઠ્ઠું ગુણસ્થાન છે. અને શુભ વિકલ્પ અને વીત રાખતા એટલે શુદ્ધ પ્રણત. તો શુદ્ધ પ્રણતિ પ્લસ શુભ વિકલ્પ ઇઝ ઇક્વલ ટુ છઠ્ઠું ગુણસ્થાન. સમજાયું આટલું બધાને? છઠ્ઠું ગુણસ્થાન સમજાય છે ને? હવે આગળ એની પરિભાષા આપણે આગમ પ્રમાણ જોઈએ. જો એમાં પણ આ જ વાત છે, પણ હજી સ્પષ્ટતાથી વાત બહુ સરસ રીતે કહી છે. આ જુઓ, જો તીન કષાય ચોકડી કે સેમ જ છે, તીન કષાય ચોકડી કે અભાવ પૂર્વક વિતરાગ પરિણામ, પહેલી વાત વિતરાગ પરિણામ, બીજી વાત સમ્યકત્વ એટલે કે સમ્યક દર્શન પણ. ઓફકોર્સ વિતરાગ પ્રણામ હોય ત્યાં સમ્યક્ત્વ તો હોય જ ને, એટલે વિતરાગ પ્રણામ, સમ્યક્ત્વ અને સકલ વ્રતો સે સહિત હો. કયા વ્રત? કયો સંયમ? સકલ સંયમ. સમજાય છે ને? તો સકલ એટલે સંપૂર્ણ વ્રત. પંચમૃત સ્થાનમાં અણુવ્રત હતા અને હવે છઠ્ઠા ગુણ સ્થાનમાં સકલ વ્રત, સંપૂર્ણ વ્રત, મહાવ્રત ના ભાવી છે. સમજાય છે? સંયમ ની ઉત્કૃષ્ટતા સકલ વ્રતો છે સહિત હો. કિંતુ હવે જો બધું જ આવી ગયું છે આ પરિભાષામાં. સ્વંજ્વલન કષાય, સ્વંજ્વલન કષાય ઓર નો નો કષાય, નવ નો કષાય કે સ્વંજ્વલન અને નવ નો કષાય કે તીવ્ર ઉદય. એવો શબ્દ જો આ મૂળ ગાથામાં છે. મૂળ ગાથા 32 નંબરની ગાથા ગોમતસાર જીવકાન, ગોમતસાર જીવકાન 32 નંબરની ગાથામાં આચાર્ય નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ પ્રમત સંયત ગુણસ્થાનની આ પરિભાષા. સમજાયું? તો શું કીધું? તીવ્ર ઉદય નિમિત્ત, તીવ્ર ઉદય એના નિમિત્તથી હવે એક શબ્દ આવે છે પ્રમાદ સહિત હો. ઉસે પ્રમાદ સહિત હો, ઉસે પ્રમત વિરત ગુણસ્થાન કહેતે હૈ. પ્રમાદ સહિત હો, ઉસે પ્રમત વિરત ગુણસ્થાન કહેતે હૈ. આટલું સમજાયું? પ્રમાદ કેટલા પ્રકારના હોય? પાંચ કે પંદર? પંદર પ્રકારના પ્રમાદ. કોઈને નામ યાદ છે? પંદર પ્રકારના પ્રમાદ સહિત અઠ્યાવીસ મૂળ ગુણોનું પાલન કરવાના ભાવ સહિત ત્રણ કષાય ચોકડીના अभाव पूर्वकनी वितरागता सहित शुद्ध प्रणति सहित अने तद अनुसार शारीरिक क्रिया सहित आ बधुं मळीने छठ्ठुं गुण स्थान छे। लांबु थई गयु, अरे बोलो, 15 प्रकारना प्रमाद कया कया छे? एक मिनट कोने याद छे 15 प्रकारना प्रमाद? पाछळ एक हाथ अहीं, एक 15 प्रकारना प्रमाद ना नाम। चलो पची थोड़ी करनाओ की चर्चा करिए, जल्दी जल्दी चलो बोलू छू सो सामने। हाँ वेरी गुड। चार प्रकार की विकथा तमे कहो तो मुनिराज कुछ सिद्ध एक 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 विकथा सिद्ध कही रही है कि मुनिराज ना जीवन में केवी रीतना लागू पड़े। ले सो आपने चार प्रकार की विकथा, स्त्री कथा, भोजन कथा, स्त्री कथा, भोजन कथा, राज्य कथा और चोर कथा। मुनिराज ना जीवन में आ प्रकार ना प्रमाद ना भाव छठा गुण स्थान में जोवामां आवे छे, जेने बुद्धिपूर्वक ना भाव कीधा। पर केवी रीतना घटित थशे तमे ए सांभळशो तो तमने बहु आश्चर्य थशे के वाह केवू केवू स्वरूप लख्यू छे। बोल सर्वज्ञ परमात्मा ना ज्ञान नी शू महिमा करीए। चार प्रकार नी विकथा याद रहा, नाम स्त्री, भोजन, राज्य कथा अने चोर कथा। कषाय चार प्रकार ना कषाय ना भाव, क्रोध, मान, माया अने लोभ। कयो कषाय लेवानो? स्वंजवदन कषाय, बराबर छे? एने पण सिद्ध कर्युं। अने आगळ विषय, पांच विषय बराबर, स्पर्श इंद्रिय आदि के संबंध में स्पर्श, रस, गंध आदि पांच विषय। अने निद्रा अने वेरी गुड, निद्रा अने स्नेह, निद्रा अने स्नेह, आ प्रकारे 15 प्रकारना प्रमादना भाव सहित। बोलो बोलो छल्ली छठ्ठु गुण स्थान आखू जल्दी जल्दी छठ्ठु गुण स्थान। 15 प्रकारना भाव सहित 28 मूल गुणों पालन करवाना भाव सहित सकल संयम अंगीकार करवाना भाव सहित जल्दी 3 कषाय चोकड़ी ना अभाव पूर्वक नी वितरागता सहित अने शुद्ध प्रणति सहित अने तद अनुसार शारीरिक क्रिया सहित आ बधी वात छठ्ठा गुण स्थान में समझवानी छे। आटलू समझायू तो परिभाषा थई गई। हवे छठ्ठा गुण स्थान ना नाम, नाम जोई आपणे, नाम अपेक्षा विचार, अलग अलग नाम छठ्ठा गुण स्थान ना बीजा कया नाम छे, कया कया नाम आवे छठ्ठा गुण स्थान ना? तो एने कहेवाय प्रमथ सय्यत। प्रमथ सय्यत कहो, विरत कहो, संयम कहो, प्रमथ सय्यत, विरत, संयम, सकल संयम, सकल संयम कहो, सकल चारित्र, सकल चारित्र कहो, इत्यादि अनेक नाम है। मोक्ष साधक मुनि जीवन में यह प्रमथ सय्यत गुणस्थान नियम से आता है। अटलू थई गयू बराबर, अटलू समझाई गयू? तो हमना सुधी आपणे कम्पेरिजन करू बीजा अने छठ्ठा गुणस्थान नी चर्चा करी, एमा बे त्रण पॉइंट आपणे जोया, पछी आपणे वात करी परिभाषा नी, पछी एना नाम जोया, अने पछी आपणे जे छठ्ठा गुणस्थान मां केटली वस्तु नो सुमेल छे ए वात आपणे करी, अने 15 प्रकारना प्रमादना नाम अने 28 मूल गुणोना नाम, आटली चर्चा हमणां सुधी थई અને લાસ્ટ ટાઈમ નું રિવિઝન। હવે આપણે આગળ નવો વિષય ચાલુ કરીએ, હવે આ વિષય થોડો સમજવાનો છે બરાબર છે? હમણાં સુધી ચર્ચા ઘણી સરળ હતી, મુનિ જીવનની મહિમા ગાવા બેસો, મહિમા કરવા બેસો તો ઘણો સમય નીકળી જાય, ખ્યાલ આવે છે? આપણે લેશું થોડી ભક્તિ પણ લેશું, થોડી કથાઓ પણ લેશું, બધું આપણે સર્વાંગ લેશું। આજે થોડો વિષય આપણે સમજી લઈએ, એક નવા બે પોઈન્ટ કહું છું। હા જી શું? ગમન આગમન લેશું ને, બધું આવશે, ગમન આગમન આવશે, કાળ આવશે, વિશેષતા આવશે, બધું આવશે। ગમન આગમન કાળ વિશેષતા પહેલા આપણે એક ચર્ચા હંમેશા કરતા હોઈએ છીએ બધા ગુણસ્થાનમાં, સમ્યક્ત્વ અપેક્ષા વિચાર અને ચારિત્ર અપેક્ષા વિચાર, આ ચર્ચા આજે આપણે કરવાની છે, જે થોડી કર્ણાનુયોક્તિ છે। હું થોડુંક બોલું છું અહીંયા બેસીને, લખવા કરતા તમને સમજાશે કારણ કે બધી ચર્ચા આપણે કરી છે, લાગશે તો લખશું પણ। ચલો હવે આપણે નવો વિષય ચાલુ કરીએ છે, છઠ્ઠા ગુણસ્થાન। આ થોડો ઇન્ટરેસ્ટિંગ છે, થોડો સૂક્ષ્મ છે, ઉપયોગને એકાગ્ર કરીને સાંભળશો તો સમજાશે। છઠ્ઠા ગુણસ્થાનમાં સમ્યક્ત્વ અપેક્ષા વિચાર, એક એક લઈએ, ધીરે ધીરે લઈએ, છૂટું પાટને લઈએ એટલે એકદમ સમજાય। સ સમ્યક્ત્વ અપેક્ષા વિચાર આ પહેલો પોઈન્ટ છે. સમ્યક દર્શન કેટલા પ્રકારના છે? જલ્દી જલ્દી ત્રણ, ઔક્ષમિક, શાયોક્ષમિક અને શાયિક. બરાબર છે? નાઉ જસ્ટ ફોકસ ઓન છઠ્ઠું ગુણસ્થાન, બધું ભૂલી જાઓ. સમ્યક દર્શન અને છઠ્ઠું ગુણસ્થાન, આટલું યાદ રાખ. બરાબર સમજાય દિવસે બધાને? છઠ્ઠા ગુણસ્થાનમાં ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી કોઈ પણ, સાંભળજો ધ્યાન, આમાં મને કાલે બહુ બધા પ્રશ્ન થયા. નિલેશ ભાઈ જે છે ને જેવી બીજા, એની સાથે ફોન પર ઘણી ચર્ચા થઈ ને ઘણું ક્લિયર થયું, બહુ મજા આવી. તો હું તમને કહું છું, સાંભળો. છઠ્ઠા ગુણસ્થાનમાં ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી, અહીંયા લખ્યું છે આગમમાં કે કોઈ પણ એક સમ્યક્ત્વ હોઈ શકે, એ સાંભળતા જ ઘણા બધા પ્રશ્ન થાય. અને કયા પ્રશ્ન થાય એ પ્રશ્ન પણ હું તમને કહું છું, એનો ઉત્તર પણ હું તમને કહું છું. તમે શાંતિથી સાંભળજો, ઉપયોગની એકાગ્રતા રાખીને સાંભળજો. ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોઈ શકે. કયા ગુણસ્થાનમાં? બરાબર છે. હવે ત્રણ પ્રકારના સમ્યક્ત્વમાંથી યા તો ઔક્ષમિક, સો યોર વી હેવ ટુ ટેક ઔક્ષમિકમાં પ્રથમ ઓપ્શન. ઓકે, દ્વિતીય ઓપ્શનની ચર્ચા નહીં આવે હમણાં. દ્વિતીય ઓપ્શનની આપણે ખૂબ ચર્ચા કરશું શ્રેણી પહેલા. બધાને સમજાય છે ને? વિષય થોડો નવો છે પણ સાંભળશો તો સમજાશે. દ્વિતીય ઓપ્શન સમ્યક્ત્વની ચર્ચા, દ્વિતીય ઓપ્શન, ઔક્ષમિક સમ્યક્ત્વના જે બે ભેગ છે, પ્રથમ ઓપ્શન, દ્વિતીય ઓપ્શન, દ્વિતીય ઓપ્શનની ચર્ચા આપણે શ્રેણીની પહેલા કરશું. બરાબર છે? તો હવે અહીંયા એમ આવ્યું કે પ્રથમોક્ષમ સમ્યક્ત્વ હોઈ શકે, એટલે ઔક્ષમિક સમ્યક્ત્વ હોઈ શકે, શાયોક્ષમિક હોઈ શકે, યા તો શાયિક. આ ત્રણ માંથી કોઈ પણ એક સમ્યક્ત્વ છઠ્ઠા ગુણસ્થાનમાં હોઈ શકે. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે આપણે એને સિદ્ધ કરીએ. જો શાયિક સમ્યક્ત્વ તો બેસે છે. કેમ? કારણ કે શાયિક સમ્યક્ત્વ એટલે કે અનંત દર્શન મોહનીય ત્રણ અને અનંત અનુબંધી ચાર. શાયિક સમ્યક્ત્વ એટલે દર્શન મોહ ત્રણ અને અનંત અનુબંધી માત્ર, અનંત અનુબંધી પહેલી કશાય ચોપડીનો મૂળમાંથી અભાવ થઈ ગયો હોય જેને, એને શાયિક સમ્યક્ત્વ કહેવાય. સાત પ્રકૃતિ, સાત પ્રકૃતિ, દર્શન મોહ ત્રણ અને અનંત અનુબંધી ચાર, મૂળમાંથી જેનો ક્ષય થઈ ગયો, અભાવ થઈ ગયો હોય એને શાયિક સમ્યક્ત્વ કહેવાય. બરાબર છે? તો એ શાયિક સમ્યક્ત્વ હોઈ શકે એ તો કોઈ સવાલ નથી, કારણ કે શાયિક સમ્યક્ત્વ તો ચતુર્થ ગુણસ્થાનમાં પણ પ્રાપ્ત થઈ શકે. તો છઠ્ઠામાં તો શાયિક સમ્યક દ્રષ્ટિ મુનિરાજ હોઈ શકે. તો એ વાત તો બેસી. શાયોક્ષમિક સમ્યક્ત્વની વાત પણ બેસી, એ આપણે કરશું હમણાં, કે શાયોક્ષમિક સમ્યક દર્શન પણ હોઈ શકે. શાયોક્ષમિક મારે થોડું બોર્ડ પર કરવું છે, પણ હું તમને કરીને બતાવું, તમને એકદમ ખ્યાલ આવે. આ બધું અઘરું લાગે મને. ઓકે, હવે જુઓ, થોડું બોર્ડ પર કરીશ તો તમને ખ્યાલ આવશે. આપણે સમ્યક્ત્વ અને ચારિત્ર ઘટિત કરવાનું છે. બરાબર છે? જો અહીંયા લખું છું સમ્યક દર્શન, ચારિત્ર પછી લઈએ. સમ્યક દર્શન ના કેટલા ભેદ કીધા? કયા કયા? ઔક્ષમિક, શાયોક્ષમિક અને શાય. આ જીવની શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય છે. બરાબર છે? હવે અહીંયા હું કર્મ ની અપેક્ષાએ વાત કરીને આપણે કનેક્ટ કરીએ. સમજાય છે આટલું બધાને? હવે આપણે વાત કરીએ છીએ સમ્યક્ત્વની, સમ્યક દર્શનની, શ્રદ્ધા ગુણની પ્રણતિની વાત કરીએ છીએ ઇન સિક્સ્થ ગુણસ્થાન. બરાબર છે? તો હવે અહીંયા આપણે કર્મ કયો લેવાનો? તો કે મોહનીય કર્મમાં દર્શન મોહનીયની ચર્ચા કોની આવશે? ચારિત્ર મોહનીયની ચર્ચા નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે આપણે હમણાં શ્રદ્ધા ગુણની વાત કરીએ. શ્રદ્ધા ગુણનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કર્મમાં કોની સાથે છે? તો કે દર્શન મોહનીય કર્મ સાથે છે. દર્શન મોહનીયના કેટલા ભેદ છે? ત્રણ, મિથ્યાત્વ, મિથ્યાત્વા મિશ્ર અને સમ્યક પ્રકૃતિ. બરાબર છે? ઓકે, હવે હવે કનેક્ટ કરો. બહુ ઈઝી છે. સિક્સ ગુણસ્થાનમાં મુનિરાજને, મુનિ જીવનની વાત કરીએ છીએ, મુનિરાજને શાહી સમ્યક તો હોઈ શકે કે હોઈ શકે? તો દર્શન મોની ત્રણ અને અનંતાનું બંદી ચાર, સાત નો મૂળ માંથી શહી તો શાહી. બરાબર છે? હવે શાયો ક્ષમિક મને કોણ ઘટિત કરીને બતા? ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. પછી આપણે પ્રથમ ઓક્ષમ ની વાત કરીએ. આખું છૂટું પાડીને લઈએ છીએ એટલે તમને એકદમ વિષય ક્લિયર થાય. શાયો ક્ષમિક સમ્યક તો કોણ ઘટિત કરીને બતાવો? છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજને શાયો ક્ષમિક સમ્યક્તો કેવી રીતના ઘટિત થશે બોલો. પહેલા તો શાયો ક્ષમિક ઘટિત કરવા માટે આપણે શું નક્કી કરવું પડશે? કે આ દર્શન મોનિયની મિથ્યાત્વ મિશ્ર અને સમ્યક જે પ્રકૃતિ છે એ દેશઘાતી છે કે સર્વઘાતી? તમે કહેશો પાછી ચાલુ થઈ ગઈ, દેશઘાતી સર્વઘાતી. તો હવે આપણે ક્લાસમાં જોયું હતું કે મિથ્યાત્વ છે એ સમજાય છે ને, મિશ્ર છે એ એક્સિલન્ટ વેરી ગુડ, અને સમ્યક પ્રકૃતિ છે. અરે વાહ, બરાબર. આટલો નિર્ણય થઈ ગયો. સુસિદ્ધ કરવું છે, સુસિદ્ધ કરી રહ્યા છે આપણે. છઠ્ઠા ગ્રસ્થાન વાળા મુનિરાજ ને શાયો ક્ષમિક સમ્યક દર્શન. લાસ્ટ ટાઈમ આપણે 43 ની વાત કરી હતી, હવે કરશું આપણે હમણાં. પણ સમ્યક તો સિદ્ધ કરી રહ્યા છે એટલે માટે મેં દર્શન મોહનીય નો ચાર્ટ બનાવ્યો. હવે સિદ્ધ કરો. છઠ્ઠા ગ્રસ્થાનમાં મુનિરાજ ને શાયો ક્ષમિક સમ્યક, એનો અર્થ એ થયો કે જે શું છે શાયો ક્ષમિક ની પરિભાષા? ઉદયા ભાવી ક્ષય સદ અવસ્થા રૂપ સક્ષમ અને ઉદય. બરાબર છે? તો આમાં સિદ્ધ કરો, આમાં ઘટિત કરો. વર્તમાન કાલીન આ સર્વઘાતી પ્રકૃતિ છે ને, તો એના બધા સ્પર્ધક વેરી. મિશ્ર પ્રકૃતિ સર્વઘાતી છે તો એના બધા સ્પર્ધક વેરી ગુડ, અને દેશઘાતી પ્રકૃતિ સમ્યક્ત્વ છે એના સ્પર્ધક દેશઘાતી અને સર્વઘાતી. સમજાયું? બધામાં નિયમ લાગુ પડશે. અગર તમે અહીંયા સ્વંજ્વલન લો છો તો સ્વંજ્વલન કશાય દેશઘાતી પ્રકૃતિ છે, તો સ્વંજ્વલન કશાય દેશઘાતી પ્રકૃતિ હોવાના કારણે એમાં પણ અમુક સ્પર્ધક સર્વઘાતી ને દેશઘાતી. લાસ્ટ ટાઈમ કોઈ પૂછ્યું હતું જેટલી પણ દેશઘાતી પ્રકૃતિ હોય એમાં બધાના બધામાં લાગુ પડશે, તો કે હા બધામાં લાગુ પડશે. દેશઘાતી અને સર્વઘાતી સ્પર્ધક બધી જ દેશઘાતી પ્રકૃતિમાં લાગુ પડે. દર્શન નો આ જે મૌન્ય કર્મની 28 પ્રકૃતિ છે એમાંથી 14 પ્રકૃતિ દેશઘાતી છે, 14 પ્રકૃતિ સર્વઘાતી છે. સર્વઘાતી 14 પ્રકૃતિના બધા સ્પર્ધક સર્વઘાતી, દેશઘાતી 14 પ્રકૃતિના સ્પર્ધકમાં સર્વઘાતી દેશઘાતી બે. કઠિન પડ્યું, પાસ ગઈ, જે હોય તે કહી દો. વાંધો 28 મૌન્ય કર્મની પ્રકૃતિ 28 છે કે નહીં? દર્શન મો 3, ચારિત્ર મો 25, અને આ તો ગોખી જજો, ભૂલતા નહીં ને તો બહુ કન્ફ્યુઝન થશે. ઇન્ટરેસ્ટિંગ છે, 28 મૌન્ય કર્મની પ્રકૃતિ છે કે નહીં એમાં એટલું યાદ રાખવાનું છે કે 14 પ્રકૃતિ સર્વઘાતી છે ને 14 પ્રકૃતિ દેશઘાતી છે. સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક અને દેશઘાતી પ્રકૃતિમાં સ્પર્ધક દેશઘાતી સર્વઘાતી બે. બરાબર છે? હવે લગાડો ને આમાં. જો હવે આ શાયો ક્ષમિક સમ્યક તો સિદ્ધ કરવું છે ને, એટલે જે વર્તમાન કાલીન સર્વઘાતી પ્રકૃતિ કા ઉદયા ભાવિષ્ય, ભવિષ્યકાલીન એક સર્વઘાતી પ્રકૃતિ નો સદ અવસ્થા રૂપ ઉપશમ, અને વર્તમાન કાલીન દેશઘાતી પ્રકૃતિ નો થઈ ગયું સિમ્પલ. દેશઘાતી પ્રકૃતિ નો ઉદય, દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકો નો ઉદય. સમજાયું? દેશઘાતી પ્રકૃતિ જે છે ને એ દેશઘાતી પ્રકૃતિ એ દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય. આ એક સામાન્ય કથન આવે છે. હવે આમાંથી એક સૂક્ષ્મ કથન કહું, આ સમજાયું તમને? હવે એક બીજી રીતે વાત આવે છે. ગ્રંથોમાં બે રીતે વાત આવે છે, કાલે મારા વાંચવામાં આવી એટલે તમને બે વાત કહું છું. હવે બીજી રીતે શું વાત આવે જુઓ. આ એક સામાન્ય કથન કે આનો અનુદય અને આનો ઉદય, બરાબર છે? હવે બીજી રીતે વાંચો. જે આપણે સિદ્ધ શું કરવું છે? શાયો ક્ષમિક સમ્યક. શાયો આપણે શું શીખ્યા છે? શાયોક્ષમિક ની પરિભાષા દેશઘાતી માં જ લાગુ પડશે એમ શીખ્યા છે. શીખ્યા છે ને? તો આ બીજું કથન જો આવી રીતના આવશે, પેલા કથન કેવી રીતના આવશે? બીજું કથન કોઈ મને કહી શકે તો. આ એક સામાન્ય ગયું એને ભૂલી જાઓ, હવે બીજા પર ફોકસ કરો. દેશઘાતી પ્રકૃતિ, એમાં દેશઘાતી સ્પર્ધક અને સર્વઘાતી સ્પર્ધક. હવે એમાં શાયોક્ષમિક ની પરિભાષા ઘટિત કરો. અગેન શાયોક્ષમિક સમ્યકની પરિભાષા થોડું કઠિન પડશે, પણ સાંભળજો. એક જ આટલું જ કઠિન છે, પછી બધું સરળ આવશે. હવેના બધા ગુણસ્થાન સરળ આવશે એટલે છોડી નહીં દેતા સાંભળવાનું. દેશઘાતી પ્રકૃતિમાં શાયોક્ષમિકની પરિભાષા ઘટિત કર. ચલો કોણ કરશે? વેરી ગુડ. દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદ્યાગ આવ્યું છે. સર્વઘાતી સ્પર્ધકોનો સદવસ્થારૂપ ઉપશમ. કારણ કે સર્વઘાતીનો ઉદય આવી ગયો ને તો સમ્યક તો છૂટી જશે. પોઈન્ટ સમજાય છે? શું કહું છું? દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદ્યાભાવી ક્ષય અને સદવસ્થારૂપ ઉપશમ, અને દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધકનો ઉદય એ બનશે શાયોક્ષમિક સમ્યક. શાયિક સમજાયું? શાયિક સાથે સાત નો ક્ષય, અને શાયોક્ષમિકમાં શું આવ્યું? શાયોક્ષમિકમાં તો કે આ દેશઘાતી સ્પર્ધકોની આપણે ચર્ચા કરી. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કાલે વાંચવામાં આવી. આપણે શું સિદ્ધ કર્યું હતું? કે છઠ્ઠા ગ્રંથમાં ત્રણ માંથી કોઈ પણ એક સમ્યક તો હોય શકે. હવે આમાં કોઈને પ્રશ્ન થાય છે કાય? આ અક્ષમિક સમ્યક કેવી રીતે? હા, પ્રશ્ન થયો. ઔક્ષમિક સમ્યક તો કેવી રીતે? કોઈ પણ જીવ પહેલા ગુણસ્થાનથી સપોઝ સાતમા ગુણસ્થાનમાં ગયા, મુનિરાજની ચર્ચા છે ને, એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી મુનિ જીવન ચાલુ થાય છે. હવે એમ સમજો કે કોઈ અનાધિકારી મિથ્યાદ્રષ્ટિ જીવ, આ સાંભળજો ખ્યાલથી, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળજો. આ વાત કોઈ સાંભળી નહીં હોય, મેં પણ કાલે પહેલી વાર સાંભળી, બહુ પહેલા સાંભળી હતી પણ ભૂલી ગઈ, કાલે પાછી સાંભળી તો યાદ આવી. પહેલા ગુણસ્થાનથી કોઈ જીવ સાતમા ગુણસ્થાનમાં જાય છે, બરાબર છે? તો સાતમા ગુણસ્થાનમાં જાય અનાધિકારી મિથ્યાદ્રષ્ટિ છે, બહારમાં મુનિ છે, દ્રવ્યલિંગી મુનિ. એક એક પોઈન્ટ સાંભળો ધ્યાનથી. દ્રવ્યલિંગી મુનિરાજ છે, ગુણસ્થાન પહેલું છે, અનાધિકારી મિથ્યાદ્રષ્ટિ છે, અનાધિકારી મિથ્યાદ્રષ્ટિ. હવે એ જીવ જયારે શુદ્ધોપયોગમાં બેસે અને સાતમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે તો સર્વપ્રથમમાં પ્રથમ કયું સમ્યક થાય? ઔક્ષમિક જ થાય. અને ઔક્ષમિક થાય તો હવે અહીંયા મને કહો, સાતમા ગુણસ્થાનમાં આવતા કેટલી કષાય અને કેટલા કર્મનો ઉપશમ થશે? બોલો. દર્શન મોહના ત્રણ ટુકડા સમ્યક્ત્વ થતા પહેલા સમય થશે, સમજાય છે? ત્રણ ટુકડા સમ્યક્ત્વ થતા પહેલા સમય થશે, આપણે શીખ્યા છે. અને ચારિત્ર મોહમાં ત્રણ કષાય ટુકડીનો ઉપશમ, તો ટોટલ કેટલી પ્રકૃતિ થઈ? કેટલી થઈ? પંદર પ્રકૃતિ. બહુ સરસ. પંદર પ્રકૃતિનો ઉપશમ થશે. કયું સમ્યક્ત્વ થયું? પ્રથમ ઓપ્શન સમ્યક. કોને? મુનિરાજ. કયા ગુણસ્થાનમાં હતા? પહેલામાં હતા, બહારમાં દ્રવ્યલિંગી હતા. હવે પ્રથમ ઓપ્શન સમ્યક થતા પંદર પ્રકૃતિનો ઓપ્શન થયો. ગુણસ્થાન કયું? ઔક્ષમિક સમ્યક્ત નો કાળ કેટલો છે? વેરી ગુડ. એક અંતર્મુહૂર્ત અને એક અંતર્મુહૂર્ત નો સાર છે. અને અહીંયા એમ આવ્યું કે 56 સ્થાન માં પણ પ્રશ્ન સમજાય છે. શું કહું છું, 56 સ્થાન માં પણ 3 માંથી 1 હોઈ શકે. અને ઔક્ષમિક સંયુક્ત નો કાર તો એક અંતર્મુહૂર્ત નો છે અને એક અંતર્મુહૂર્ત તો નિર્વિકલ્પ દશા છે, તો પછી 56 સ્થાન માં કેવી રીતના આવ્યું? હલો હલો હલો, સમજાયો મારો પ્રશ્ન? સમજાય છે પ્રશ્ન? કોને ના સમજાયો પેલા એકો જલ્દી અહીંયા જો, અહીંયા જો, મારો અવાજ આવે છે? નિર્વિકલ્પ દશા નો કાર એક અંતર્મુહૂર્ત, અને ગુણસ્થાન કયું કીધું? સંયુક્ત નું 6. તો કાલે વાત થઈ કે ઔક્ષમિક સંયુક્ત નો પૂરો અંતર્મુહૂર્ત નો કાર, ઔક્ષમિક સંયુક્ત નો પૂરો અંતર્મુહૂર્ત નો કાર નિર્વિકલ્પ દશાનો હોય એવો નિયમ નથી. સમજાય છે? વિકલ્પાત્મક દશામાં પણ ઔક્ષમિક સંયુક્ત સહિત આવી શકે. નથી કહ્યું ને? સ્વિચ ચાલુ છે, ઓન છે. હલો 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 હલો. વિકલ્પાત્મક દશામાં પણ નિરાજ આવી શકે ઔક્ષમિક સંયુક્ત સહિત. હવે એમ ના સમજું કે વિકલ્પાત્મક દશામાં આવ્યા કે 28 મૂળગુણ નું પાલન કરવા માંગતા હશે ને. અંતર્મુહૂર્ત તો કાર છે, એટલે વિકલ્પમાં આવ્યા, નિર્વિકલ્પમાં આવ્યા, વિકલ્પમાં આવ્યા, નિર્વિકલ્પ. અંતર્મુહૂર્ત માટે થઈ શકે વિથ ઔક્ષમિક સંયુક્ત. સમજાયું? એટલે સિદ્ધ થયું કે 56 સ્થાન માં 3 માંથી કોઈ પણ એક સંયુક્ત. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે તો એમ જ હતું ને હમણાં સુધી, શું હતું બોલો? કે ઔક્ષમિક સંયુક્ત હોય એક અંતર મૂળ નિર્વિકલ્પ દશા. તો કે ના ભાઈ, એમ નહીં, પૂરી નિર્વિકલ્પ દશા જ હોય એવો નિયમ નહીં. એ 6માં પણ આવી શકે, વિકલ્પાત્મક દશામાં આવી શકે વિથ ઔક્ષમિક સંયુક્ત. પછી મેં પ્રશ્ન પૂછ્યો કે ઔક્ષમિક સંયુક્ત સહિત વિકલ્પાત્મક દશામાં આવે તો 15-15 પ્રકૃતિ નો ઉપશમ રહે? તો કે હા, 15-15 પ્રકૃતિ નો ઉપશમ. ઉપશમ 15-15 પ્રકૃતિ. એ વિકલ્પમાં આવ્યા ને નિર્વિકલ્પમાં ગયા એ પછી 40ની અપેક્ષા વાત છે. એ સંજ્વલન કશાય ની વાત છે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હા, એ બુદ્ધિપૂર્વક નો વિકલ્પ આવી ગયો 56 સાથે. એટલે કહું છું, બુદ્ધિપૂર્વક નો વિકલ્પ એટલે સાવ વિકલ્પમાં આવી ગયા એટલે આ એવા વયા ગયા ને ઉપદેશ આપવા માંડ્યા એમ નહીં. કેવડી ભગવાનના ધ્યાનમાં આવ્યું છે કે ભાઈ 56 સ્થાનમાં એટલે વિકલ્પમાં પણ મુનિરાજ ઔક્ષમિક સંયુક્ત સહિત આવી શકે. થયું ક્લિયર? થયું? શાયોક્ષમિક સંયુક્ત ક્લિયર થયું? શાયોક્ષમિક સંયુક્ત પ્રકૃતિમાં દેશ જાતિ સર્વજાતિ સ્પર્ધકમાં 3 પરિભાષા. શાય ક્લિયર થયું? ઔક્ષમિક ક્લિયર થયું? સંયુક્ત ક્લિયર થયું? 56 સ્થાનમાં 3 માંથી કોઈ પણ એક સંયુક્ત. હવે ચારિત્રમાં ઘટિત કરો જલ્દી. લાસ્ટ પોઈન્ટ, જલ્દી જલ્દી, સમય થઈ ગયો. ચારિત્રમાં ઘટિત કરો. ચારિત્ર કયું આવશે જલ્દી? વેરી ગુડ. 56 સ્થાનમાં ચારિત્ર શાયોક્ષમ. ચારિત્ર કયું? શાયોક્ષમિક ચારિત્ર. આપણે લાસ્ટ ટાઈમ થી ક્યાં હતા? 6-10 ગુણસ્થાન શાયોક્ષમિક ચારિત્ર, ભૂલતા નહીં. 6-10 શાયોક્ષમિક, 5મું ગુણસ્થાન સંયમ અસંયમ, 4થું ગુણસ્થાન અસંયમ, 11મું ગુણસ્થાન ઔક્ષમિક ચારિત્ર, 12મું ગુણસ્થાન શાયિક ચારિત્ર. આટલું નહીં ભૂલતા, હે ને? ખ્યાલ આવે છે ને? ઘણું બધું યાદ રાખવાનું છે, પણ યાદ રાખજો, યાદ રહેશે. તો હવે 56 સ્થાનમાં શાયોક્ષમિક સિદ્ધ કરો. હવે એની માટે શું કરવું પડશે? હા, વેરી ગુડ. ચલો જલ્દી એક પોઈન્ટ સિદ્ધ કરી નાખીએ, હે ને? હવે લખો જલ્દી, સ્વયં જીવલાલ કશાય. કારણ કે 3 વસ્તુ છે, અનુદય છે, 3 કશાય ચોકડી નો અભાવ છે. એક કયા સાથે હવે ડીલ કરવાનું છે? સંજ્વલન. અને 9 કશાય, સ્વંજ્વલન કશાય. દેશ જાતિ છે કે સર્વ જાતિ? જલ્દી જલ્દી, દેશ જાતિ, એના સ્પર્ધક દેશ જાતિ અને સર્વ જાતિ દેવ. બરાબર. શું કરવું છે? ચારિત્ર. કયું ચારિત્ર? સાર્વક્ષમી. શાયોક્ષમિક ચારિત્ર શેમાં ઘટિત થાય? દેશ જાતિ પ્રકૃતિમાં. કેવી રીતના થાય? કેવી રીતના થાય?
अंकिता ऊपर हसे